એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે 20મી સદીને, અને સાચું કહું તો આપણી આજની દુનિયાને પણ આકાર આપ્યો છે.
હા,
પુસ્તક છે સર જ્હોન કીગનનું ધ ફર્સ્ટ વર્લ્ડ વોર, પહેલું વિશ્વયુદ્ધ.
બિલકુલ. અને આ પુસ્તક એટલે મહત્વનું છે કારણ કે એ ખાલી તારીખો કે ઘટનાઓ નથી ગણાવતું,
હા,
પણ એ આપણને વિચારતા કરી મૂકે છે કે કેવી રીતે એક આટલી સમૃદ્ધ, જોડાયેલી, સંસ્કારી લાગતી યુરોપિયન સભ્યતા આટલા ભયાનક આત્મવિનાશમાં ધકેલાઈ ગઈ. આજની જે જટિલ દુનિયા છે એને સમજવા માટે આ ઘટના અને એના પાઠ બહુ જ જરૂરી છે.
સાચી વાત. તો લેખકથી શરૂઆત કરીએ. સર જ્હોન કીગન કોણ હતા અને શા માટે એમને સાંભળવા જોઈએ?
સર જ્હોન કીગન એટલે લશ્કરી ઇતિહાસના ક્ષેત્રમાં તો જાણે એક મોટું નામ.
ઓકે.
એ પોતે બ્રિટિશ એકેડેમિક હતા, લેક્ચરર હતા, પત્રકાર પણ હતા, પણ એમની મુખ્ય ઓળખ, લગભગ 30 વર્ષ એમણે રોયલ મિલિટરી એકેડેમી સેન્ડહર્સ્ટમાં ભણાવ્યું.
સેન્ડહર્સ્ટ,
જ્યાં બ્રિટિશ આર્મી ઓફિસરો તૈયાર થાય છે.
હા, બરાબર.
એટલે એમને સૈનિકો, સેનાની સંસ્કૃતિ, એમની માનસિકતા, નેતૃત્વના દબાણ, આ બધાની સીધી અંદરની સમજ હતી.
એટલે ખાલી પુસ્તકો વાંચીને લખનારા ઇતિહાસકાર નહીં.
ના ના, બિલકુલ નહીં. અને એમણે ઇતિહાસ લખવાની રીત પણ બદલી નાખી. એમનું એક બીજું પ્રખ્યાત પુસ્તક છે ધ ફેસ ઓફ બેટલ.
હા, સાંભળ્યું છે.
એમાં એમણે શું કર્યું કે ઇતિહાસને મોટા મોટા જનરલોના નકશા અને એમની યોજનાઓમાંથી બહાર કાઢ્યો.
ઓ.
અને ફોકસ કર્યું સામાન્ય સૈનિક પર. એનો ડર, એની મૂંઝવણ, યુદ્ધનો એનો ખરેખરો અનુભવ કેવો હોય છે, એના પર. આજે બોટમ અપ એપ્રોચ કહેવાય ને,
નીચેથી ઉપર જોવાનો દ્રષ્ટિકોણ.
હા, એ એમની ખાસિયત હતી. એટલે જે પ્રથમ વિશ્વયુદ્ધ જેવા મોટા અને જટિલ વિષય પર લખવા માટે બહુ યોગ્ય વ્યક્તિ હતા. એ શ્લીફન પ્લાન જેવી અટપટી લશ્કરી યોજના પણ સમજાવી શકે. અને સાથે સાથે પેલી ખાઈમાંથી નીકળીને દુશ્મન પર હુમલો કરવા જતા એક યુવાન સૈનિકના મનમાં શું ચાલી રહ્યું છે, એનો ડર, એની હિંમત, એ પણ બખૂબી વર્ણવી શકે.
બરાબર. ભવ્ય વ્યૂહરચના અને એની પાછળની માનવીય કિંમત બંનેને જોડે છે.
ચોક્કસ.
તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? કીગન આ યુદ્ધ વિશે શું કહેવા માંગે છે? એમનો મુખ્ય તર્ક શું છે?
એમનો મુખ્ય તર્ક, સાચું કહું તો, થોડો ચોંકાવનારો છે. એ કહે છે કે પહેલું વિશ્વયુદ્ધ છે ને, એ કોઈ અનિવાર્ય ઘટના નહોતી.
ઓ, એટલે કે ટાળી શકાયું હોત?
હા, એમનું કહેવું છે કે આ કોઈ એક દેશ કે નેતાની ખરાબ દાનત કરતા વધારે તો મુત્સદ્દીગીરીની નિષ્ફળતા હતી. કોમ્યુનિકેશન ગેપ, અરસપરસ અવિશ્વાસ અને નેતાઓની કલ્પનાશક્તિની મર્યાદા, એનું પરિણામ હતું એક બિનજરૂરી યુરોપિયન ટ્રેજેડી.
પણ આપણે તો હંમેશા મોટા કારણો સાંભળ્યા છે, રાષ્ટ્રવાદ, સામ્રાજ્યવાદ, લશ્કરી સ્પર્ધા.
ના, એ કારણોને એ નકારતા નથી, પણ એ પ્રશ્ન પૂછે છે કે આ બધું હોવા છતાં આટલી જોડાયેલી દુનિયા આટલા મોટા પાયે આત્મઘાતી યુદ્ધમાં કેમ ઉતરી પડી? એમનો જવાબ ટેકનોલોજી અને માનસિકતાના ટકરાવમાં છે. 20મી સદીની ઔદ્યોગિક ટેકનોલોજી, મશીન ગન, તોપખાનું, ગેસ, એ બધું આવી ગયું હતું. પણ સેનાપતિઓ અને નેતાઓ હજુ 19મી સદીની જેમ જ વિચારતા હતા, જૂની રીતે લડવા માંગતા હતા. આ બે વચ્ચેનો જે તાલમેલ ન બેઠો ને,
એને લાખોનો ભોગ લીધો.
બરાબર.
પુસ્તક આપણને સમય સાથે લઈ જાય છે, નહીં, શરૂઆતથી અંત સુધી.
હા, એ કાલક્રમિક રીતે આગળ વધે છે. 1914ના શાંત લાગતા ઉનાળાથી શરૂઆત થાય છે. યુરોપ કેવું હતું, સંબંધો, તણાવ, બધું જ. પછી આવે જુલાઈ કટોકટી, આર્ચડ્યુકની હત્યા પછી જે ઘટનાઓ બની તે, અને પછી શરૂ થાય છે યુદ્ધ. પશ્ચિમી મોરચો, પૂર્વી મોરચો, ઇટાલી, બાલ્કન, દરિયાઈ યુદ્ધ, અમેરિકાનું આવવું, સામ્રાજ્યોનું તૂટવું, અને છેલ્લે નવેમ્બર 1918નો યુદ્ધ વિરામ.
પણ ખાલી ઘટનાઓ નહીં, એની પાછળના કારણો અને પરિણામોનું વિશ્લેષણ પણ છે.
ચોક્કસ. કેટલાક વિશ્લેષકો કહે છે એમ, કીગનનો ભાર ખાલી રાજકીય કારણો પર નથી, પણ આ ઔદ્યોગિક યુગ અને જૂની લશ્કરી વિચારસરણીના ટકરાવ પર વધુ છે. યુદ્ધ કેવી રીતે વ્યક્તિગત લડાઈમાંથી સામૂહિક વિનાશમાં ફેરવાયું એ સમજાવે છે.
ચાલો તો થોડા ઊંડા ઉતરીએ. યુદ્ધ પહેલાનું યુરોપ અને પેલી જર્મનીની શ્લીફન પ્લાન, એના વિશે કીગન શું કહે છે?
કીગન એ સમયને સશસ્ત્ર શાંતિ કહે છે. બે મોટા લશ્કરી જૂથો હતા, સેન્ટ્રલ પાવર્સ અને ટ્રિપલ એન્ટેન્ટ.
હા, જર્મની ઓસ્ટ્રિયા એક તરફ, ફ્રાન્સ રશિયા બ્રિટન બીજી તરફ.
બરાબર. અને જર્મનીની શ્લીફન પ્લાન એ બહુ મહત્વની હતી. પ્લાન એવો હતો કે યુદ્ધ થાય તો પહેલાં ફ્રાન્સને હરાવી દેવાનું, બેલ્જિયનમાંથી પસાર થઈને, અને પછી રશિયા તરફ વળવાનું,
બે મોરચે યુદ્ધ ટાળવા માટે.
હા, પણ કીગન કહે છે કે આ પ્લાન એટલો જડ હતો, એટલો ટાઈમ ટેબલ પર આધારિત હતો કે એકવાર શરૂ થઈ જાય પછી એને રોકવો કે બદલવો લગભગ અશક્ય હતો. એણે વાતચીત કે સમાધાન માટે કોઈ અવકાશ જ નહોતો રાખ્યો.
ખતરનાક કહેવાય. અને પછી જુલાઈ કટોકટી, આર્ચડ્યુકની હત્યા પછી એવું તો શું થયું?
કીગન કહે છે કે મોટાભાગના નેતાઓ યુદ્ધ નહોતા ઇચ્છતા, પણ પરિસ્થિતિ હાથમાંથી નીકળી ગઈ.
કેવી રીતે?
ભૂલો થઈ, ગેરસમજ થઈ, સંદેશા બરાબર પહોંચ્યા નહીં, નેતાઓને ખ્યાલ જ ના આવ્યો કે આના પરિણામો કેટલા ગંભીર હશે. જાણે બધા ઊંઘમાં ચાલતા હોય. અને એકવાર સૈન્યનું મોબિલાઇઝેશન શરૂ થયું,
એટલે કે સૈનિકોને સરહદ પર મોકલવાનું શરૂ થયું,
હા, એટલે પછી જાણે યુદ્ધનું મશીન આપોઆપ ચાલવા માંડ્યું. એને રોકવું કોઈના હાથમાં ન રહ્યું.
ઓહો, પછી 1914માં યુદ્ધની શરૂઆત. શરૂઆતમાં તો ઝડપી મૂવમેન્ટ હતી ને?
હા, જર્મનીએ બેલ્જિયમ અને ફ્રાન્સમાં ઝડપી આગેકૂચ કરી. પણ પછી પેરિસ પાસે માનનું યુદ્ધ થયું.
માનનું યુદ્ધ?
હા, ત્યાં ફ્રેન્ચ બ્રિટિશ સેનાએ જર્મનોને રોકી દીધા. આ બહુ નિર્ણાયક હતું. શ્લીફન પ્લાન ત્યાં જ નિષ્ફળ ગયો.
એટલે ઝડપી વિજયનું સપનું પૂરું થયું.
બરાબર. પછી બંને પક્ષોએ એકબીજાને ઉત્તર તરફથી ઘેરવાનો પ્રયાસ કર્યો, જેને સમુદ્ર તરફ દોડ કહે છે. અને એનું પરિણામ શું આવ્યું? સ્વિટ્ઝર્લેન્ડથી દરિયાકિનારા સુધી ખાઈઓની લાંબી લાઇન બની ગઈ. આ હતો પશ્ચિમી મોરચો.
અને ત્યાંથી શરૂ થયું પેલું ભયાનક ખાઈ યુદ્ધ, 1915-1917.
હા, યુદ્ધનો સૌથી ખરાબ તબક્કો. કીગન સમજાવે છે કે રક્ષણાત્મક ટેકનોલોજી એટલી મજબૂત થઈ ગઈ હતી, કાટાળા તાર, મશીનગન, તોપો, કે હુમલો કરવો એટલે મોતને ભેટવા બરાબર હતું. જનરલો લાખો સૈનિકોને દુશ્મનની ખાઈ પર હુમલો કરવા મોકલતા, પણ કંઈ વળતું નહીં, ખાલી લાશોના ઢગલા થતા. અને ઘર્ષણ યુદ્ધ કહે છે, મતલબ દુશ્મનને હરાવવાનો નહીં, પણ થકવી દેવાનો પ્રયાસ.
અને ખાઈમાં જીવન કેવું હતું? કીગન એનું વર્ણન કરે છે.
હા, બહુ બહુ કરુણ રીતે. કાદવ, ઉંદરો, બીમારી, સતત ગોળીબારનો અવાજ, સતત મોતનો ડર, માનસિક અસર, જેને શેલ શોક કહેતા હતા, એ બધું જ.
આ સમયના મોટા યુદ્ધો જેમ કે વર્ડુન અને સોમ, એની પાછળ કોઈ રણનીતિ હતી કે ખાલી માણસોને મરવા જ મોકલતા હતા?
રણનીતિ તો હતી, પણ ખોટી સાબિત થઈ. વર્ડુનમાં જર્મનીનો પ્લાન ફ્રાન્સને એટલું નુકસાન પહોંચાડવાનો હતો કે એ થાકી જાય. સોમમાં બ્રિટિશ ફ્રેન્ચનો પ્લાન જર્મન લાઇન તોડી નાખવાનો હતો.
પણ થયું શું?
લાખો લોકો મર્યા, મહિનાઓ સુધી લડાઈ ચાલી, પણ મોરચામાં કોઈ મોટો ફેરફાર ના થયો. આ યુદ્ધો એ જૂની વિચારસરણી અને નવી ટેકનોલોજીના ટકરાવનું સૌથી ભયાનક ઉદાહરણ છે.
અને આ જ સમયમાં બીજું શું થયું? ગેલીપોલી, યુબોટ.
હા, ગેલીપોલીમાં સાથી દેશોનો હુમલો નિષ્ફળ ગયો. દરિયામાં જર્મન યુબોટ એટલે કે સબમરીન બ્રિટનના જહાજો ડૂબાડવા લાગી. આના કારણે જ છેવટે 1917માં અમેરિકા યુદ્ધમાં આવ્યું. ટેકનોલોજી પણ બદલાઈ રહી હતી. ઝેરી ગેસ, ટેન્ક, વિમાનોનો ઉપયોગ વધ્યો, પણ મડાગાંઠ તોડવી બહુ અઘવી હતી.
તો પછી અંત કેવી રીતે આવ્યો? 1917-18માં શું બદલાયું કે યુદ્ધ પૂરું થયું?
બે મુખ્ય ઘટનાઓ. એક, 1917માં રશિયામાં ક્રાંતિ થઈ.
હા, બોલ્શેવિક ક્રાંતિ.
અને રશિયા યુદ્ધમાંથી નીકળી ગયું, એટલે જર્મની પૂર્વમાંથી સૈનિકો પશ્ચિમમાં લાવી શક્યું. 1918ના વસંતમાં એમણે એક છેલ્લો મોટો હુમલો કર્યો, લુડનડોર્ફ ઓફેન્સિવ.
સફળ થયો એ?
શરૂઆતમાં થોડી સફળતા મળી, પણ જર્મન સેના બહુ થાકી ગઈ હતી. અને બીજી મોટી ઘટના, અમેરિકાનો પ્રવેશ.
અમેરિકન સૈનિકો મોટી સંખ્યામાં આવવા લાગ્યા.
હા, તાજા દમ સાથે. પછી 1918ના ઉનાળા પાનખરમાં સાથી દળોએ વળતો હુમલો કર્યો, 100 ડેઝ ઓફેન્સિવ. આ વખતે એમણે ટેન્ક, વિમાન, તોપખાનાનો વધુ સારો ઉપયોગ કર્યો. જર્મન લાઇનો તૂટી ગઈ.
અને જર્મનીના સાથીઓનું શું થયું?
એ પણ એક પછી એક હાર માનવા લાગ્યા. બલ્ગેરિયા, ઓટોમન સામ્રાજ્ય, ઓસ્ટ્રિયા હંગેરી બધા ભાગી પડ્યા. છેવટે 11 નવેમ્બર 1918 જર્મનીએ યુદ્ધ વિરામ સ્વીકાર્યો.
આખી વાત સાંભળ્યા પછી જો આપણે કીગનના પુસ્તકના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો પહેલો તો એ જ કે યુદ્ધ બિનજરૂરી હતું.
હા, એ તો કેન્દ્રમાં છે. ભૂલો અને નિષ્ફળતાનું પરિણામ, અનિવાર્યતા નહીં. બીજો મુદ્દો, ટેકનોલોજી અને રણનીતિ વચ્ચેનો ટકરાવ.
નવી ટેકનોલોજી સામે જૂની માનસિકતા,
બરાબર, જેને મૃત્યુનું ઔદ્યોગિકરણ પણ કહેવાય. ત્રીજો મુદ્દો, રક્ષણનું પ્રભુત્વ.
ખાસ કરીને પશ્ચિમી મોરચા પર હુમલો કરવો અશક્ય જેવો હતો.
હા, ચોથો મુદ્દો, જે કીગન માટે બહુ મહત્વનો છે, માનવીય કિંમત. સામાન્ય સૈનિકનો અનુભવ, એની પીડા, એનો ભય,
આંકડાઓ પાછળનો માણસ,
બરાબર. અને પાંચમો મુદ્દો, સૌથી મોટો રાજકીય અને સાંસ્કૃતિક ભંગાણ.
ચાર સામ્રાજ્યોનો અંત, રશિયન ક્રાંતિ, ફાસીવાદ, નાઝીવાદના બીજ, અમેરિકાનો ઉદય, મધ્ય પૂર્વનો નવો નકશો.
હા, આ બધું જ આ યુદ્ધે 19મી સદીના આશાવાદનો અંત આણ્યો અને ટોટલ વોર એટલે કે સંપૂર્ણ યુદ્ધનો જન્મ થયો, આધુનિક દુનિયાનો પાયો નખાયો.
પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે યાદ રહી જાય, એમાંથી કેટલાક ખાસ વિચારો જોઈએ.
હા, ચોક્કસ. પહેલો તો એ જ, પ્રથમ વિશ્વયુદ્ધ એક દુઃખદ અને બિનજરૂરી સંઘર્ષ હતો. જો સમજદારી કે સામાન્ય સદ્ભાવનાને અવાજ મળ્યો હોત તો ઘટનાક્રમ રોકી શકાયો હોત. આમાં યુદ્ધની નિરર્થકતા સ્પષ્ટ છે.
બીજો એક સોમના યુદ્ધ વિશે છે. સોમનું યુદ્ધ મોટા પાયે માનવ દુર્ઘટના હતી. અહીં યુદ્ધનો રોમાંચ મરી ગયો અને સામૂહિક હત્યાની ઔદ્યોગિક વાસ્તવિકતા સામે આવી. આ ખરેખર હચમચાવી દે છે, યુદ્ધનું બદલાયેલું સ્વરૂપ.
હા, અને ત્રીજો વિચાર, યુદ્ધના અંત અને ભવિષ્ય પર એની અસર વિશે. યુદ્ધ વિરામ વિજેતાઓ દ્વારા લાદવામાં આવેલું શરણાગતિ હતી. તેની શરતોએ જર્મનીમાં કડવાશ અને અપમાનનો વારસો છોડ્યો, જે 20 વર્ષ પછી વધુ ભયાનક સંઘર્ષનું કારણ બન્યો.
સીધું બીજા વિશ્વયુદ્ધ સાથેનું જોડાણ.
ટેકનોલોજી અને માનસિકતાના અંતર વિશે પણ એક વિચાર હતો, ખરો ને?
હા,
મશીન ગને પાયદળને લગભગ અપ્રસ્તુત બનાવી દીધું હતું, પણ આ સત્ય સ્વીકારવા માટે કોઈ તૈયાર નહોતું.
આ બતાવે છે કે જૂની વ્યવસ્થાઓ કેવી રીતે બદલાવનો પ્રતિકાર કરે છે,
બરાબર,
ભલે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે,
બરાબર. અને છેલ્લો, જે ઔદ્યોગિક યુદ્ધનો સાર કહે છે, યુદ્ધ વ્યૂહરચનાની શ્રેષ્ઠતાથી નહીં પણ ઉત્પાદનની શ્રેષ્ઠતાથી જીતવામાં આવ્યો. કોણ વધુ શસ્ત્ર બનાવી શકે છે એ મહત્વનું બની ગયું.
તો આ બધી વાતો પરથી આજની દુનિયા માટે શું શીખવા મળે? શું આ ખાલી ઇતિહાસ છે?
ના ના, બિલકુલ નહીં. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં જુઓ, કઠોર લશ્કરી જોડાણો, આક્રમક રાષ્ટ્રવાદ, શસ્ત્રોની દોડ, આ બધાના જોખમો આજે પણ એટલા જ છે.
અને સંવાદ તૂટે તો શું થાય, એનું આનાથી મોટું ઉદાહરણ શું હોય?
બરાબર, નેતૃત્વ માટે પણ પાઠ છે. બદલાતી હકીકતને સ્વીકારવી, પોતાના પૂર્વગ્રહો છોડવા, જમીન પર શું ચાલી રહ્યું છે એ સમજવું.
અને જો વ્યૂહરચના નિષ્ફળ જતી હોય તો એને બદલવાની હિંમત રાખવી.
ચોક્કસ, આ દરેક ક્ષેત્રના નેતા માટે લાગુ પડે.
ટેકનોલોજીનો મુદ્દો પણ આજે બહુ જ મહત્વનો છે. AI, સાયબર વોરફેર.
હા, આ યુદ્ધ શીખવે છે કે ટેકનોલોજી નૈતિકતા અને સમજણ કરતાં આગળ નીકળી જાય તો કેવા ભયાનક પરિણામો આવી શકે. નવી ટેકનોલોજીનો ઉપયોગ સાવચેતીથી કરવો જોઈએ.
અને પેલી મધ્ય પૂર્વની વાત, આજની ઘણી સમસ્યાઓના મૂળિયા એ યુદ્ધ પછી દોરાયેલી સરહદોમાં છે.
હા, એ વારસો આજે પણ ચાલુ છે. અંગત રીતે મને લાગે છે કે આ પુસ્તક શાંતિનું મહત્વ સમજાવે છે. યુદ્ધના જે સરહ નારા હોય છે, રાષ્ટ્રવાદના આવેશ હોય છે,
એની પાછળની ખરી માનવીય કિંમત શું છે એ દેખાડે છે.
હા, એટલે સંઘર્ષ ટાળવાના પ્રયત્નો, વાતચીત, મુત્સદ્દીગીરી, એનું મૂલ્ય સમજાય છે.
મારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો બોધપાઠ એ છે કે ઇતિહાસની મોટી આપત્તિઓ હંમેશા કોઈ વિલનને કારણે નથી આવતી. ઘણીવાર એ માણસની સામાન્ય નબળાઈઓનું પરિણામ હોય છે. ડર, ગેરસમજ, અહંકાર, કલ્પનાનો અભાવ
અને વ્યવસ્થાની નિષ્ફળતા.
હા, પ્રથમ વિશ્વયુદ્ધ એનું મોટું ઉદાહરણ છે. એક ચેતવણી છે કે આપણે ગમે તેટલા સુધરેલા હોવાનો દાવો કરીએ પણ સ્વવિનાશ તરફ જઈ શકીએ છીએ.
અને મારા માટે મુખ્ય વાત એ છે કે ટેકનોલોજી સમાજને અને યુદ્ધને કેવી રીતે બદલી નાખે છે, અને એ બદલાવને આપણે સમયસર સમજી નથી શકતા. આ યુદ્ધથી જે શરૂ થયું, સરકારની વધતી શક્તિ, ટેકનોલોજી પરની નિર્ભરતા, વૈશ્વિક રાજકારણનું નવું રૂપ, એ બધું આજે પણ આપણી આસપાસ છે.
હમ,
એટલે ઇતિહાસ ખાલી ભૂતકાળ નથી, એ વર્તમાનને સમજવાની ચાવી છે.
ખરેખર સર જ્હોન કીગનનું ધ ફર્સ્ટ વર્લ્ડ વોર એક જટિલ વિષયને બહુ સ્પષ્ટતા અને ઊંડી માનવીય સંવેદના સાથે રજૂ કરતું એક ખૂબ જ મહત્વનું પુસ્તક છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.